તારીખ 22/7/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 68. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
ચાર નંબરનો પરમાણુ સારમાં બોલનો વિષય લીધો છે. પ્રયોગની વાત કરી છે, બોલ વંચાઈ ગયો છે. અહીં પ્રયોગની વાત કરી છે એટલે કે માત્ર વિચાર કરવાની વાત કરી નથી. શું કહેવું છે, તત્વનો વિચાર થાય, આત્મતત્વનો વિચાર થાય એક વાત છે, અને એ વિચારથી આગળ જઈને જે વિચાર છે એ રૂપ પ્રયોગ થાય. પ્રયોગ થાય એટલે એ રૂપ પરિણામનો પ્રયત્ન અભ્યાસ થાય, પ્રયત્નરૂપ અભ્યાસ થાય એ બીજી વાત છે. વિચારનું ફળ એટલું નથી જેટલું પ્રયોગથી સફળ થવાય છે, અથવા તો વિચાર અનુસાર પ્રયોગ કરવામાં ન આવે, વિચાર અનુસાર પ્રયોગ શરૂ ન થાય તો એ વિચાર માત્ર અટકવાનું સ્થાન બની રહે છે, અથવા એનું કોઈ સફળપણું નથી. અથવા તો વિચાર છે એ માત્ર વિચારને અર્થે નથી પરંતુ પ્રયોગને અર્થે છે. તેથી આ વિષયમાં જેવો વિચાર કક્ષામાં અથવા વિચાર કોટીમાં પ્રવેશ કરે છે એને એ વાત લક્ષમાં લેવા યોગ્ય છે. એ જ વખતે વિચારતી વખતે છે કે આ માત્ર વિચારનો વિષય બનાવવાનો ન થવું જોઈએ પરંતુ પ્રયોગમાં આવવું જરૂરી છે. આ વિષયમાં જો વિચારમાં આવ્યા પછી પ્રયોગમાં ન આવાય તો આ વિષયનો હાર્દ છે એ એના સમજવામાં આવ્યું નથી, એટલું સ્પષ્ટ થાય છે. અનુભવ સ્વાનુભવ માટેનો પ્રયત્ન એને પ્રયોગ કહે છે. પ્રયોગ છે એ પ્રયત્નને દિશામાં આગળ વધવાનો પ્રકાર છે, પ્રોસેસ છે. અને વિચારમાં હજી એ વાત નથી. વિચાર કોટીમાં જીવ છે ત્યાં સુધી પ્રયત્ન કોટીમાં નથી. બંનેની સ્ટેજ જુદી જુદી છે. અહીંયા જે વાત લીધી છે કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે એમ વાત લીધી છે, આ વસ્તુ વિચારમાં લાવવા માટે વાત નથી કરતા. પણ આ બોલની અંદર ગુરુદેવશ્રી પ્રયોગમાં લાવવાની વાત કરે છે એટલે એનું સ્પષ્ટીકરણ એ છે કે અહીં પ્રયોગની વાત છે. પ્રયોગની વાત છે એટલે કે માત્ર વિચારની વાત નથી. હા, અવલોકન છે એક પ્રયોગનો જ પ્રકાર છે. અવલોકનમાં આવ્યો તેને પ્રયોગ શરૂ કર્યો. જોકે વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી, આ એક પ્રસિદ્ધ વચન છે શ્રીમદજીનું, કે વિચાર દશા વિના જ્ઞાન દશા ન હોય. એટલે શું? કે જ્ઞાન દશા એ તો સાક્ષાત પરિણમન રૂપ અનુભવ દશા છે, અને અનુભવ દશાની પૂર્વે એ અંગેની વિચાર દશા અથવા સુવિચારણા હોય છે. સિદ્ધિ કોઈને જ્ઞાન દશા હોય એવું બનતું નથી, એમ એ ક્રમ સૂચવે છે. પણ એ વિચાર દશા છે એમાં પ્રયોગની વાત એ વિચારમાં જ વિચારવામાં આવે છે, અને વિચારવામાં આવે છતાં પ્રયોગ આદરવામાં ન આવે તો એને એ વાત વિચારી છે એમ કેમ કહી શકાય? એટલે એની અંદર ગર્ભિત વાત લઈ લીધી પ્રયોગની, વિચાર દશામાં પ્રયોગની વાત ગર્ભિત લઈ લીધી. સમજીએ લીધું આત્મસિદ્ધિમાં પણ લીધું વિચાર ઔષધ ધ્યાન, પણ એ વિચારમાં પ્રયોગ ગર્ભિત છે, કેમ કે વિચારમાં એ વાત છે. યથાર્થ વિચાર એથી આગળ વધવાની વાત ન આવે એમ કેમ બને? માત્ર વિચાર કરીને શું કરવાનું? અને એ વિચાર વિકલ્પ તો ઉપર ઉપર નીચી રહી જાય છે. વિચાર વિકલ્પ છે એ તો ઉપર ઉપર નીચી જ રહી જાય છે. એટલે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થતી નથી એમ, વિચાર દશા વિના જ્ઞાન દશા ન હોય એમ કહેવા પાછળ પણ એ વાત છે કે બીજી કોઈ બાહ્ય ક્રિયા છે એ જ્ઞાન દશાનું નિમિત્ત કારણ પણ નથી, એટલું લેવું છે. પણ એ બીજી કોઈ ક્રિયાની તો અહીંયા ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે અહીં તો વિચારથી આગળ વધીને પ્રયોગમાં જવાનો વિષય એજન્ડા ઉપર છે, એટલે અહીંયા બીજી ક્રિયાની તો ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. પણ તત્વની વિચારણામાં પણ, તત્વજ્ઞાનની વિચારણામાં પણ સ્થૂળ વિચારણા છોડીને સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે તે પછી જ્ઞાન દશા થવી સંભવે છે. એ સ્થૂળ વિચારણા છે એ પણ જ્ઞાન દશા માટે નિમિત્ત થતી નથી, કેમ કે સ્વભાવ સૂક્ષ્મ છે અને સ્વભાવની જે સૂક્ષ્મ એ સંબંધીની વિચારણા તે સ્વભાવની સૂક્ષ્મ વિચારણા છે. એટલે સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે પછી જ્ઞાન દશા થાય છે. વિચારણામાં પણ સ્થૂળ વિચારણાનું સ્ટેજ તો છોડીને વાત ચાલે છે. તેવો ક્રમ છે. સૂક્ષ્મ વિચારણામાં જે આત્માનો જે સૂક્ષ્મ સ્વભાવ છે, શક્તિરૂપ સ્વભાવ છે, એની વિચારણા એ સૂક્ષ્મ વિચારણા છે. જે જે વિચારણાનો વિષય સૂક્ષ્મ છે તે વિચારણા આપોઆપ સૂક્ષ્મ છે, જે વિચારણાનો વિષય સ્થૂળ છે તે વિચારણા આપોઆપ સ્થૂળ છે, એવી રીતે લેવાય છે.
સૂક્ષ્મ થવું પડે
ઉપયોગને ત્યાં સૂક્ષ્મ થવું પડે છે એ વિચારવા માટે. અથવા સૂક્ષ્મ સ્વભાવ તો નિર્વિકલ્પ સ્વભાવ છે, અને નિર્વિકલ્પ સ્વભાવ અને વિચારણામાં રહેલા વિકલ્પ એ બે વચ્ચે સુસંગતતા નથી એમ વિચારીએ તો, વિચારણામાં તો વિકલ્પો ચાલે છે અને એ વિકલ્પો નો વિષય નિર્વિકલ્પ કેમ થાય ન થાય? એટલે નિર્વિકલ્પ એવું જે નિજ આત્મ સ્વરૂપ એના પ્રત્યે જે પરિણામને ગતિ કરવી છે એ પરિણામે તો એનાથી જે સુસંગત નથી એ પ્રકાર દશામાંથી છોડવો રહ્યો, ત્યાગવો રહ્યો, તો એ સ્થૂળ વિકલ્પો છૂટી અને એક એવો ક્રમ ઉત્પન્ન થાય છે કે પહેલાં એ સૂક્ષ્મ વિકલ્પમાં આવે છે, સૂક્ષ્મ વિકલ્પમાં આવ્યા પછી નિર્વિકલ્પ થાય છે. તેવો ક્રમ છે જે સૂક્ષ્મ વિચારણા ચાલે તે પછી જ્ઞાન દશા થવી સંભવે છે, તેવો ક્રમ છે. પરંતુ અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વિષયને એ સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજા અનેક પડખાથી, એટલે એ ઉપરાંત બીજા કેવા સૂક્ષ્મ પરિણામો હોય છે, કયા કયા પ્રકારના સૂક્ષ્મ પરિણામો હોય છે પ્રયોગના કાળે, એને સ્પષ્ટ ખોલીને સ્પષ્ટ કરેલ છે. કઈ રીતે? કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. જે પ્રયોગનો વિષય છે એ પુરુષાર્થ સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે. એમાં પુરુષાર્થનો ઉપાડ એ વિચાર દશાથી આગળ વધીને એ પરિણામમાં પ્રયોગાન્વિત થાય છે, પ્રયોગમાં પ્રવેશ કરે છે, પ્રયોગ કોટિમાં પ્રવેશ કરે છે. એમાં પુરુષાર્થ હોય તો થાય કાર્ય, પુરુષાર્થ વિના એવું કાર્ય થતું નથી. પ્રયોગમાં આવવાનું કાર્ય પુરુષાર્થને માગી લે છે, અને પુરુષાર્થ વગર પ્રયોગ થતો નથી, પ્રયોગમાં પુરુષાર્થ સાથે છે. એટલે જે ઉપાડ લીધો છે વચન તો એ પ્રમાણે છે ને, પ્રયોગમાં લાવવા માટે અંદરમાં મૂળમાંથી પુરુષાર્થ ઉપાડવો જોઈએ. એમ પ્રયોગ અને પુરુષાર્થને વાત પોતે સાથે લીધી છે, એટલે એ સંબંધનો પોતાને સ્પષ્ટ ખ્યાલ છે કે આ પ્રયોગ અને પુરુષાર્થ સાથે હોય છે. પુરુષાર્થ વિના કદી પ્રયોગ હોતો નથી, અને પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થનો ઉપાડ હોવો જ જોઈએ. હવે આ તબક્કાનો જે પ્રારંભનો પુરુષાર્થ છે એ શું ચીજ છે એ વિચારીએ તો, કે આ કાર્યને, એટલે સ્વાનુભવ રૂપી કાર્યને પ્રગટ કરવા માટે એનું જોર આવવું જોઈએ, સ્વભાવ પ્રત્યે, સ્વભાવ ઉપર ભીસ આવવી જોઈએ. એ ભીસને શબ્દમાં એ રીતે એમ લીધી છે કે હું આવો મહાન પદાર્થ. ભીષનો વિષય શું છે? કે હું આવો મહાન પદાર્થ, એમાં પોતાનું જે સ્વભાવ સ્વરૂપ છે એમાં અહમપણું કરવા સંબંધીનું જોર છે, અને પોતાનું જે સ્વરૂપ છે એનો જે મહિમા છે એ મહિમાનું પણ બળ છે, પોતાપણાનું પણ બળ છે, પોતાપણું સ્થાપવાનું પણ બળ છે, અને એ મહિમા સહિત છે. નહીતર તો વિચાર દશામાં તો એ વાત ત્યાં સુધી આવી જાય છે કે હું જ્ઞાયક સ્વરૂપ છું, પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ આનંદ એ વગેરે એવા પ્રકારના અનંત દૈવી ગુણોનું એક અભેદ સ્વરૂપ તે હું છું, એવું તો વિચારમાં આવે છે. તો એવું વિચારમાં આવવા છતાં અનુભવ કેમ થતો નથી? એમાં શું બાકી રહ્યું કે અનુભવ થતો નથી? એમ જો વિચારવામાં આવે તો એમાં બાકી એ રહ્યું કે એ વિચારતા જે અનંત મહિમાવંત સ્વરૂપ છે એનો મહિમા પણ ઉપજ્યો છે, એનો મહિમા ઉપજવો જોઈએ. પોતાની જે મહાનતા એ મહાનતાનો મહિમા પરિણામની અંદર હોવો ઘટે છે. અને એમાં હુંપણું અવલંબન આવવું, ભીંસથી, હુંપણાના ભીંસથી એનું અવલંબન આવવું, એ પણ એની અંદર પુરુષાર્થને આવશ્યક તત્વ છે. માત્ર વિચાર છે એમાં હુંપણાનું જોર નથી તો એ વિચારની કોઈ કાર્ય સિદ્ધિ નથી કે કોઈ સફળતા નથી. એટલે હવે એ વિચાર કોટીમાંથી અનુભવમાં આવવા માટે શું જરૂરી છે, આગળ આવવા માટે કયા પ્રકારના પરિણામ હોવા ઘટે છે, એનું વર્ણન ચાલે છે આ 304 નંબરના બોર્ડમાં. કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. ખરેખર તો પ્રયોગ શરૂ થવો તે પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે. અહીંથી પુરુષાર્થ શરૂ થયો, પ્રયોગ શરૂ થયો એટલે અહીંથી પુરુષાર્થ શરૂ થયો. અર્થાત વીર્યગુણની પર્યાયમાં હવે દ્રવ્યાનુયોગના સિદ્ધાંત અનુસાર અથવા વસ્તુ વ્યવસ્થા અનુસાર વિચારીએ તો, કે પદાર્થના વીર્યગુણની પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતા, સ્ફુરણા થઈ, ઉત્તેજના થઈ, તો તેમાં જે વિચારનો વિષય છે તે માત્ર વિચારની મર્યાદામાં એટલે વિચારકુટીમાં ન રહેતા એ જ વિષય પ્રયોગમાં આવે છે અને એ જ વિષય આ રીતે પલટો ખાય છે. વિચારનો વિષય પલટો ખાઈને પ્રયોગમાં આવે છે એટલે વિચારથી આડુંઅવળું કે ઊંધું જવાનો તો પ્રશ્ન નથી. વિચાર આગમ અને અધ્યાત્મ અનુસાર છે, પણ વિચારની કુટી અને પ્રયોગની કુટી બે જુદી જુદી વાત છે, બે એક વાત નથી. તો એ સામાન્ય રીતે પાત્રતાની અંદર આ એક લક્ષ થાય છે. જ્યારે પાત્રતા બરાબર આવી જાય છે ત્યારે જીવને એવું એક લક્ષ થઈ જાય છે કે આ વસ્તુ માત્ર વિચારીને અટકી જવા જેવી નથી. એ વખતે એનો લક્ષ જાય છે કે આ તો એકદમ અનુભવ કરવા જેવી ચીજ છે અને એકદમ આની અંદર આગળ વધવું જોઈએ, જોર કરીને આગળ વધવું જોઈએ. એમ સામાન્ય રીતે અનુભવમાં જે પ્રવેશ કરવાની પદ્ધતિ છે એ બહુ જોરથી પ્રવેશ થાય એવી પદ્ધતિ છે. પ્રારંભમાં બહુ જોરથી આમાં પ્રવેશ કરવાનું બને છે એ વગર આમાં પ્રવેશ થતો નથી. કેમ કે અનાદિના ઊંધા સંસ્કારને એનું જોર એ તોડવું એના માટે સામે બળ જોઈએ, બળવાન પણ જોઈએ પરિણામમાં, એ વગર એમાં સફળ થવાતું નથી. એટલે ખરેખર તો પ્રયોગ શરૂ થવો એ પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે, અથવા પુરુષાર્થની પર્યાયમાં એક સારો એવો ઉત્તેજનાનો વિષય ઊભો થાય છે, ઉત્તેજનાનો પ્રકાર ઊભો થાય છે કે જેથી કરીને વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતા તે જ વિચારનો વિષય પ્રયોગ કોટીમાં આવી જાય છે અથવા પલટાઈ જાય છે. માત્ર વિચાર એટલે શું? કે માત્ર વિચાર એટલે કે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવું. તે શું છે કે વિચારમાં એમ જોવામાં આવે છે કે વિચાર તો બરાબર છે, હું જ્ઞાયક છું અને હું જ્ઞાયક છું, મારું અવલંબન મને હો એવો જે મારો વિચાર, એમાં શું અનુચિત છે કે અયથાર્થ છે? તો એમ તો ન લાગે કે આમાં કંઈ ખોટું છે, તો પણ કે એમાં બહિર્લક્ષી જ્ઞાન પ્રવર્તે છે અને જે રાગ ને વિકલ્પ ઉઠ્યો છે એની પ્રધાનતા હજી તને છૂટી નથી. એટલે વિચારમાં જ્ઞાન અને રાગનું જે સંમિશ્રણ છે એ મિશ્રણમાં અનાદિથી જે રાગની પ્રધાનતા રહી છે અને જ્ઞાન ગૌણ રહ્યું છે એ પરિસ્થિતિ એકવાર પલટી જવી જોઈએ, જ્ઞાન મુખ્ય થવું જોઈએ અને વિકલ્પ અને રાગની ગૌણતા રહેવી જોઈએ. એ આખું પ્લેટફોર્મ બદલવાની વાત છે. પ્લેટફોર્મ એટલે ઊભા રહેવાનું સ્થાન, એને પ્લેટફોર્મ કહીએ આપણે. તો જ્યાં સુધી જીવ રાગમાં ઊભો છે ત્યાં સુધી, રાગનીમાં ઊભો છે એટલે રાગની મુખ્યતામાં રહ્યો રહ્યો વિચાર કરે છે ત્યાં સુધી એના જ્ઞાનને પરલક્ષી જ્ઞાન, બહિર્લક્ષી જ્ઞાન, બહિર્લક્ષી વિચારધારા કહેવાય છે. તે આગમ અધ્યાત્મની વિચારસરણી સાથે સુસંગત દેખાય છે તો પણ એની કાર્ય સિદ્ધિ કાંઈ નથી આપતી, કામમાં નથી આવતું, સફળ નથી થતું. એ આ પ્રકારની સ્થિતિ છે, બહિર્લક્ષી જ્ઞાનનો પર્યાય છે અને રાગની મુખ્યતામાં વર્તતો જીવનો ભાવ છે. એટલે રાગની મુખ્યતામાં તો રાગનો વિકાસ થાય, જેની મુખ્યતા હોય એનો એ ભાવનો વિકાસ થાય. તો રાગની મુખ્યતામાં તો રાગ ભાવ વિકસિત થશે, તો રાગ વધારી વધારીને તું વિતરાગતામાં જઈશ, એ તો બનવાનું નથી. કે જ્ઞાન એક એવી ચીજ છે કે જ્ઞાનની પ્રધાનતામાં આવ તો એ જ્ઞાનની પ્રધાનતા સ્વયં રાગનો નિષેધ કરશે. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. રાગનો નકાર કરવો, રાગથી છૂટા પડવા માટે, જુદા પડવા માટે રાગનો નિષેધ થવો અને જ્ઞાનનું મુખ્યપણું થવું એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. એટલે અનાદિનું જે જે પ્લેટફોર્મ ઉપર ઉભા રહીને કામ કરવાનું જે ચાલે છે એ અનાદિનું જે કાર્ય કરવાની પદ્ધતિનો પ્રકાર છે એને બદલી નાખવો પડે છે. તો જ આગળ જવાય, તો જ કામ થાય, નહીં તો કામ થઈ શકે નહીં. રાગની પ્રધાનતામાં વૈરક્ષિક જ્ઞાનમાં આકૃતા છે. આકૃતામાં શું થાય બીજું? આકૃતાનો ફળ નિરાકૃતા કઈ આવે? આકૃતા કરતા કરતા નિરાકૃતા થઈ જવાય? એ તો બને નહીં. એટલે એમ કે છે કે આગળ વધનારો જીવ અવશ્ય અનુભવની પ્રાપ્તિમાં આવે ને આવે, ના આવવાનો પ્રશ્ન રહેતો નથી. એવું આ વિષયને વિચારતા પણ નિશંકપણે પ્રતીતમાં આવે, વિશ્વાસમાં આવે એવું સ્પષ્ટ ચિતાર છે આ બોલ ની અંદર. એટલે બહિર્લક્ષી જ્ઞાન અને રાગની પ્રધાનતામાં રોકાવું, એમાં કઈ પુરુષાર્થનો ઉપાડ નથી. અથવા એમાં પુરુષાર્થનું જોર કરો તો રાગનું જોર થાય, રાગનું જોર થાય તો એમાં રાગ વધશે, વિકલ્પ વધશે. તો તત્વજ્ઞાનની વિચારણામાં વિકલ્પ વધે એમ થવું જોઈએ કે વિકલ્પ ઘટે એમ થવું જોઈએ? વિકલ્પ ઘટાડશો તો નિર્વિકલ્પ થશે, વિકલ્પ વધારવાથી કઈ નિર્વિકલ્પ નહીં થઈ જવાય. એ તો સીધી સમજી શકાય. પરંતુ જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું છે, જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિશ્ચયમાં આવ્યું છે તેની મહાનતાની મહિમા, જે સ્વરૂપ જ્ઞાનની પ્રધાનતાથી નિર્ણયમાં આવ્યું છે, નિશ્ચયમાં આવ્યું છે, તે મહાન છે. તેની મહાનતાની મહિમા અંતરંગમાં એટલી હદે વધતા, અંતરંગમાં એટલે જ્ઞાનમાં એટલી હદે એ મહિમા ભાસે અને વધે, અને એ વધતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય કે હું આવો મહાન છું. શું? હું આવો મહાન છું એમ પોતાની મહાન હૈયાતી ઉપર અસાધારણ જોર આવે મહિમા સહિત, ત્યારે પરિણામ, સમગ્ર પરિણામ ખેંચાય એ એક વિષય પ્રત્યે, સમગ્ર પરિણામ એ વિષય પ્રત્યે ખેંચાતા તદાકાર થાય. કેમ કે એ પરિણામ ધર્મ છે કે પરિણામ જેનું અવલંબન લીએ બહુ સારું લાગે છે તો એને એમ લાગે કે જેને ગળ્યો રસ આત્માના પ્રદેશોમાં ઉતરતો હોય એવું એને લાગે, અંદર ઉતરી જતો હોય એવું લાગે. કડવું ઘણું ખરાબ લાગતું હોય, જેને કડવું મારામાં અંદર ઉતરી ગયું હોય એને કાઢવું હોય એવું એને લાગે. ખરેખર તો એનું કઈ બનતું જ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યથી મળતું જ નથી, અડતું નથી, સ્પર્શતું નથી, છતાં પરિણામ જો અવલંબન લે, અવલંબન લેવાનો જે પરિણામનો ધર્મ છે એ એક એવો ધર્મ છે કે જ્યાં એને દ્રવક્ષેત્રકાળ ભાવથી સંપૂર્ણ ભિન્નતા હોવા છતાં એકદમ તદાકારથી નહીં થઈ જાય. શોક થાય છે, રડે છે, તો એને એ પ્રસંગ સાથે એટલી તન્મયતા થઈ જાય છે, જે પ્રસંગને અવલંબીને એને દુઃખ થાય છે એ દુઃખમાં એટલી બધી તન્મયતા થાય છે કે એને જરાય એનાથી ભિન્નપણાનો તો કોઈ અંશ જ રહેતો નથી, એવી તન્મયતા થઈ આવે છે કે જેની સાથે એને કોઈ પણ રીતે એકતા થઈ શકે એવી પરિસ્થિતિ પદાર્થ વિજ્ઞાને કરીને તો નથી, ફિઝિકલ પોઝિશન કોઈ નથી એવી, છતાં એવી પરિસ્થિતિ થાય છે. તો જે પદાર્થ પોતાથી અભેદ અનુભૂતિ સ્વરૂપ છે એનું અવલંબન થાય તો કેટલી પ્રગાઢતા એમાં આવે, જે સર્વથા ભિન્ન છે એમાં આવી તન્મયતા ઉત્પન્ન થાય. તો જે સર્વથા અભિન્ન છે એનું અવલંબન જો પરિણામ લે તો એમાં તન્મયપણાનો ભાવ કેટલો બધો પ્રગાઢ હોય, એ સમજી શકાય એવો વિષય છે. અને એની અસર એટલી બધી લીધી છે વિજ્ઞાને કરીને, પદાર્થના વિજ્ઞાનમાં એ વિષય એટલો બધો કે એક વાર એવા રસમાં આવે, તન્મય તદાકાર થઈને અનુભવ ગોચર થાય, સાદી અનંત કાળ પર્યંત એ પરિસ્થિતિ એવી રીતે છે, પૂર્ણતાને હૃદયને પહોંચાડે છે. એ વિષયમાં, એ વિષયમાં અનંત કાળ એને ઉલટી સ્થિતિમાં રહી શકે નહીં, અને સુરતી સ્થિતિમાં આગળ વધીને પૂર્ણ સ્થિતિને પામે એવી મૂળમાં અસર કરે છે. તેની મહાનતા અને મહિમા અંતરમાં એટલી હદે વધતા પરિણામમાં તેની અસાધારણ અસર થાય કે હું અવમાન છું, આમ સ્વસ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક નિજને અનુભવવાનો પ્રયાસ થવો, ભાવમાં એનો પ્રયત્ન થવો, ભાવમાં એનો ઉત્સાહ થવો, ઉમંગ થવો, તે પ્રયોગ છે કે જે વિચારની ભૂમિકાથી આગળનો પ્રકાર છે. માત્ર આ વિચારનો વિષય નથી, અને તે આગળનો પ્રકાર છે. એ પહેલા પ્રયાસરૂપ છે, એકાકાર થાય ત્યારે અનુભવરૂપ છે, પણ એ પહેલા અનુભવ થાય એ પહેલાની સ્ટેજમાં લઈએ તો એ પ્રયત્નરૂપ છે. પણ એ અનુભવના પ્રયત્નથી અનુભવ થાય છે, વિચારરૂપ પ્રયત્નથી અનુભવ થતો નથી. એટલે કે અનુભવ કરવા માટે અનુભવ સંબંધીનો પ્રયત્ન જોઈએ, વિચારકોટીનો પ્રયત્ન કામમાં આવે નહીં. એ વાત જો સ્પષ્ટ હોય સમજણની અંદર તો એને માત્ર વિચાર, હું આટલા વખતથી સ્વરૂપનો વિચાર કરું છું ને કેમ મને અનુભવ થતો નથી, એવું અસમાધાન ન થાય. બીજું કે એક ભૂલ ભૂલમાં એક અભિપ્રાયનો દોષ રહે છે, એવો દોષ ન રહે. જેમ કે સામાન્ય રીતે જે તત્વજ્ઞાનનું શ્રવણ વાંચન ગ્રંથથી વાંચન કરે છે, શ્રવણ કરે છે, એ પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે કે સામાન્ય રીતે જ્ઞાનીઓના ઉદ્દેશમાં પણ એ વાત આવે કે તત્વજ્ઞાનનું શ્રવણ ચિંતન મનન હોવું જોઈએ, વાંચન હોવું જોઈએ. પણ જો આ વિષય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થના ઉપાડનો ખ્યાલ ન હોય એ વખતે, કે જ્યારે હું પુરુષાર્થમાં આવીશ અને પુરુષાર્થ ઉપડશે ત્યારે જ હું મારી કાર્યસિદ્ધિ છે, એ વિષય જો એને લક્ષ્યમાં ન હોય, જો કે વાંચન વિચારમાં શ્રવણમાં એ વાત આવે છે, કહેનાર કહે છે, પ્રતિપાદનમાં એ વિષય બાકી બકાત રહેતો નથી, પણ લક્ષ્ય ન જાય, ધ્યાન ન જાય, તો એને એક ભૂલભૂલમાં એવો અભિપ્રાય રહી જાય કે આમ કરતા કરતા કુંબડી મને તીર વાગી જશે, સાંભળતા સાંભળતા કુંબડી મને અસર થઈ જશે, અથવા વાંચતા વાંચતા કુંબડી મને લાભ થઈ જશે, એવો જે અભિપ્રાય છે એ પછી એ પ્રવૃત્તિમાં અટકી જાય છે. અને વર્ષો સુધી વાંચ્યા જ કરે, વર્ષો સુધી સાંભળ્યા જ કરે, અને એને ઉલટાની એક સમસ્યા ઊભી થાય, ત્યારે આટલો કાળ ગયો હવે તો કોને ખબર આયુષ, પછી પછી પચાસ પચાસ વર્ષ ગયા પછી આયુષનો શું ભરોસો, તો પછી કાર્ય તો થયું નથી, કેમ આમ, આ સમસ્યા ઊભી થાય. પણ એમાં અભિપ્રાયની ભૂલ થઈ ગઈ છે પહેલેથી જ, તે આ વાંચ્યા કરો, આ સાંભળ્યા કરો, આ વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા કોક દી આપણને કાંઈક અંદરમાં લાભ થઈ જશે. કાં તો એવો વિચાર કરી લઈએ કે વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા સંસ્કાર પડી જશે, તો કંઈક આપણો સંસ્કાર પૂર્વ ભાવમાં આગામી ભાવમાં કામ આવશે, પૂર્વ ભાવના સંસ્કારો ગણીને. એવું કંઈક ને કંઈક અભિપ્રાયનો એવો દોષ ઊભો થઈ જાય છે કે એ જીવને પ્રયત્નની કુટીમાં ને પ્રયોગની કુટીમાં આવવા નથી દેતો, ને આધારરૂપ થાય છે, એ જ અટકવાનું સ્થાન થાય છે. અને સામાન્ય રીતે તત્વજ્ઞાનના વિષયમાં અટકનાર જીવ તત્વજ્ઞાનની વિચાર રીતમાં દાખલ થતા વાર લાગતી નથી એવી પરિસ્થિતિ થઈ જાય છે. એટલે એ પછી સ્થિતિ બહુ ભયંકર છે. સુગાનીજી એના માટે બહુ સરસ વાત લીધી છે, 439 નંબરનો બોર્ડ છે, કે આ વાત સાંભળતા તને ચોંટ લાગવી જોઈએ અને એ તે સાંભળ્યું બરાબર. જો તને ચોંટ લાગી તો તે સાંભળ્યું બરાબર, તારું સાંભળ્યામાં એ યથાર્થતાનું લક્ષણ પુરવાર થાય છે. અને ચોંટ લાગે એમાં તને એવી ચોંટ લાગવી જોઈએ કે મારો પુરુષાર્થ તરત રહેવો પડવો જોઈએ, તરત મારો પ્રયોગ ચાલવો જોઈએ, મારા જે વાત મેં સાંભળી છે એને હું એમ અમલમાં મૂકી દઉં, એની તને પ્રયોગ કરવામાં ઉતાવળ આવવી જોઈએ, શીઘ્રતા આવવી જોઈએ. નહીતર સાંભળેલું 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 હજી સાંભળું હજી સાંભળું હજી સાંભળું હજી વાંચું હજી વાંચું એ અભિપ્રાયના દોષમાં ઉભા રહીને એ પ્રકારની સ્થિતિ ઊભી રહેશે અને એ ભયંકર સ્થિતિ છે, ખરાબ સ્થિતિ છે. આ ગુરુમાં તો એકદમ અસ્થિથી જ આખું નિરૂપણ છે. બધું તો બધું ત્યાં ગડબડ કરી જાય છે, નાસ્તિનો વિષય છે, પણ આમાં તો એકદમ એકદમ અસ્થિનો વિષય પ્રતિપાદિત છે. આમ સ્વરૂપના અપૂર્વ મહિમા પૂર્વક નિજને અનુભવવાનો ભાવમાં પ્રયાસ થવો તે પ્રયોગ છે કે જે વિચારની ભૂમિકાથી આગળનો પ્રકાર છે. આ પ્રકારના નિજ સ્વરૂપના મહિમાના સદભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઉડી જાય છે અથવા મહિમા ઉડી જાય છે. આજે સવારમાં જે બોલ શરૂ કર્યો એ પોઈન્ટ આવીને ઉભો રહ્યો કે એક જ્ઞાનમાં બે તરવાર સમાધિ નથી. તો જ્ઞાનમાં મહિમાના જ્ઞાનમાં એક તરવાર તો પડી જ છે. જગતમાં જે જે વાતો પ્રસંગો પદાર્થોથી મોટાઈ ગણાય છે એની મહિમા તો જીવને પડી છે, ત્યાં પછી બીજી આત્માના મહિમાની તરવાર એમાં નહીં જાય. જો જગતનો મહિમા છે તો આત્માનો મહિમા નહીં આવે. આત્માનો મહિમા આવતા આ પરિસ્થિતિ થશે કે હું આવો મહાન પદાર્થ એમ નિજ સ્વરૂપના મહિમાના સદભાવમાં જગતના સર્વ પદાર્થની કિંમત ઉડી જાય છે. અને જ્યારે જગતના સર્વ પદાર્થની કિંમત ઉડી જાય છે ત્યારે અનાદિનું એ સંબંધીનું જે દીનપણું છે એ દીનપણું મટી જાય છે, એમાં ફેર પડી જાય છે. એટલે પોતાને ખબર ન પડે એવી વાત નથી. બહુ મોટી વાત તો એ છે કે જગતના પદાર્થોની કિંમત ક્યારે છે જીવને સીધે સીધું વિચારીએ તો કે એમાં સુખની બુદ્ધિ છે ત્યારે. સુખની બુદ્ધિ કહો, સુખનો નિર્ણય કહો, અથવા કલ્પિત સુખાભાસ રૂપ સ્થિતિને સાચું સુખ માની લેવું એમ કહો, એટલે એનો મહિમા જાતો નથી. હવે અહીંયા શું ફેર પડ્યો કે જે પોતે મહાન પદાર્થ છે એમાં અનંત સુખ ભરેલું છે. કેટલું સુખ ભરેલું છે? બે હદ સુખ નો કંદ છે આત્મા, અને એ સુખનું કોઈ માપ નથી, કોઈ હદ નથી, કોઈ તળિયું નથી. એવું સુખનું નિધાન સુખધામ પોતે જ છે એવો જ્યારે એને નિશ્ચય થયો, અહીંયા નિર્ણયનું પ્રકરણ છે, એવો જ્યારે એને નિશ્ચય થયો અંતરંગમાં ત્યારે એને બહારમાં જે સુખની કલ્પના હતી એમાં વાસ્તવિક સુખ કલ્પનાથી ભ્રાંતિથી ભૂલથી લાગતું હતું એ વાત એને સ્પષ્ટ થઈ ગઈ. જે સુખ સાચા સુખ રૂપે જણાતું હતું એ સુખ નહોતું પણ સુખ સંબંધીની કલ્પના હતી, અસતમાં સતની કલ્પના હતી, સુખ નહોતું એમાં હતું એમ માન્યું હતું. ઉલટાનું એથી વિશેષ જ્ઞાન ત્યાં થાય છે કે સુખ તો નહોતું પણ ખરેખર એ દુઃખનો પરિણામ હતો જેમાં સુખની કલ્પના હતી, વાસ્તવિકતા એ તો એ દુઃખ ભાવ હતો. હવે દુઃખ ભાવની ઓળખાણ અને સુખધામની ઓળખાણ સરખામણીમાં બાજુ બાજુમાં રાખીને નક્કી થઈ ગયું આ સુખ ને આ દુઃખ. બે ચીજ બાજુમાં રાખે તો ખબર પડે કે આ સફેદ છે ને આ કાળું છે, પછી એમાં ક્યાં પૂછવાનું રહ્યું કે કાળું હશે કે નહીં, આ સફેદ હશે કે નહીં. એ ક્યાં બે બાજુ બાજુમાં છે, એક કાળું છે ને એક સફેદ છે, આટલો તો ફેર છે. એક સુખ છે ને એક દુઃખ છે. એટલે એ વસ્તુ જ્યારે ઓળખાણમાં આવે છે, નિશ્ચયમાં આવે છે, ત્યારે એને જગતની કિંમત, જગતના સર્વ પદાર્થની કિંમત, આખા જગતની કિંમત એને ઉડી જાય છે. એટલે એ જ્ઞાનમાં તરવાર બદલાય છે. જે જ્ઞાનમાં જગતનો મહિમા ભર્યો હતો એ તરવાર બદલાઈને આત્માનો મહિમા આવ્યો. મહિમાના જ્ઞાનમાં આત્મા આવ્યો, મહિમાના જ્ઞાનમાં જગતનો પદાર્થ રહેતો નથી. આ એક દિશા ફેર થવાનો અથવા પરિણામની ગતિ બદલવાનો, આખો પાટો બદલવાનો એક મોટામાં મોટું કારણ આ છે. અનાદિનું ગીણપણું છે તેમાં મૂળમાંથી ફેર પડે છે. ઉપર ઉપરથી ફેર પડતો નથી, પણ મૂળમાંથી ફેર પડે છે. એને કોઈ બહારના મોટા બહારની મોટકમાં ક્યાંય એને દીનપણું થાય એ વાત રહેતી નથી. આ તો રાજા છે, ના તો શેઠિયા છે, ના તો સત્તાધારી છે, ફલાણા છે, કોઈની દીનતા એને આવતી નથી. એક તો મોટી વાત એ છે. તે ઉપરાંત આવા પુરુષાર્થના નો ઉપાડની સાથે પોતાનું અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના આલંબન વિના ધૂન ચાલે છે. જે બોલ છે એમાં આગળની વાત ચાલે છે. આવો માન પદાર્થ એમ નિરાલંબન પણે કોઈના આધાર વિના અધરથી ધૂન ચાલતા એવો રસ આવે એ વાત ઉપર ચાલે છે. કે મહિમામાં ફેર પડવા ઉપરાંત પોતાનું જે અંતર અવલંબન લેવું છે તે અવલંબન લેવા માટે ધૂન ઉભી થાય છે. પરિણામમાં ધૂન રહે છે. પુરુષાર્થ 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 ન સમજાય તો ગુરુદેવશ્રી એક શબ્દ બદલીને વાત કરે છે. આ એક ગુરુદેવશ્રીને વિષયને વ્યક્ત કરવામાં એક અભિવ્યક્તિની શક્તિ રીતે બહુ સુંદર રીતે વિષય વ્યક્ત કરે છે. અને એમાં અધ્યાત્મના સૂક્ષ્મ વિષયોમાં જે એમની અભિવ્યક્તિ છે એ તો ખતમ કરી છે વાતને, એમ કહીએ તો ચાલે. એટલો બધો વિષય સુંદર આવે છે એમના પ્રવચનોમાં. અધરથી ધૂમ ચાલે છે સર્વના અવલંબન વિના, એટલે ત્યાં કોઈ નિમિત્તનો અવલંબન નથી. છે અનુભવીના વચનો અનુસાર, એ અનુસાર હોવા છતાં ખરેખર એ વખતે એ વચનનું લક્ષ્ય નથી. સ્વતંત્ર રીતે એ વિષય પોતે અંગીકાર કરે છે. ગુરુ કહે છે, શાસ્ત્ર કહે છે, એ નિમિત્ત પડે છે એટલે એમ નહીં, એ લક્ષ્યમાં નથી એટલે એનું અવલંબન છીટ્યું, એનો આધાર નથી લેતા આવે. એ સ્વતંત્રપણે ઉપડેલી વાત છે. એ પેલા દ્રષ્ટાંત લીધું છે કે નિર્ણયનો આ પ્રકાર જ એવો છે કે ગુરુએ કહ્યું ને શાસ્ત્રે કહ્યું માટે હું આત્મા આવો એ વાત અમે નથી. હવે સ્વતંત્રપણે મને પોતાને એમ જ ભાસે છે. જો સ્વતંત્રપણે એમ ભાસે છે તો જે ધૂન ચાલે, જે ધૂન એની ઉપડી, એમાં પણ એટલી સ્વતંત્રતા, બલકે એથી વધારે સ્વતંત્રતા છે. કેમ કે જ્ઞાન નું ફળ આવ્યું પુરુષાર્થમાં. જ્ઞાન નિમિત્ત પડ્યો, જ્ઞાન નિમિત્ત પીડ્યું પુરુષાર્થ ના ઉત્પાદન, પુરુષાર્થ ઉત્પન્ન કરવામાં જ્ઞાન નિમિત્ત પીડ્યું, એટલે કામ આગળનું થયું. પોતાનું અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના અવલંબન વિના ધૂન ચાલે છે. અર્થાત વિચાર સાથે અધરથી ધૂન ચાલે છે, જેમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી જ, પરંતુ રાગની મંદતાનું પણ અવલંબન નથી. આ વિકલ્પ આવ્યો અને સૂક્ષ્મ વિકલ્પ આવ્યો અને ઘણો આમ કશાય મંદ થઈ ગયો માટે કામ થશે એનું પણ અવલંબન નથી. ઉપરાંત પૂર્વપર્યાયનું અવલંબન પણ નથી. કે આ શરૂઆત સારી થઈ ગઈ છે, ચાલો હવે એ શરૂઆત સારી થઈ છે માટે આગળની પર્યાય વધારે સારી થાય એમ પણ નથી. અવલંબનનો વિષય એક પોતાનો સ્વતત્વ છે. એક સ્વતત્વને લક્ષ્યમાં રાખીને એના ઉપર જે ભીષ અવલંબનની આવે છે એમાં કોઈનું અવલંબન નથી, બીજા કોઈનું અવલંબન નથી, અન્ય ભાવનું અન્ય દ્રવ્યનું, એને અહીંયા નિરાલંબનપણે ધૂન ચાલે છે એમ શબ્દમાં આવે છે કે નિરાલંબનપણે ધૂનમાં ચાલે છે. કોઈનું અવલંબન હવે અહીંયા ચાલતું નથી.
જ્ઞાનમાં પ્રક્રિયા ચાલે છે,
જ્ઞાનમાં અને પુરુષાર્થમાં બંનેમાં ચાલે છે. રુચિ પણ અન્ય ભાવે કામ કરે છે. જ્ઞાનમાં જે સ્વરૂપ છે, સ્વસ્વરૂપ છે, એ સહજ પ્રત્યક્ષ હોવાને લીધે એને એ વિષયમાં વિશ્વાસનું જોર ઘણો છે. એને પ્રતીતિ બળ કહે છે, વિશ્વાસનું બળ કહે છે, ખાતરીરૂપ બળ કહે છે. એ વાત પણ, એ તત્વ પણ એની અંદર ઉમેરાયું છે. એક વાત જાણી અને એક વાતમાં ઘણો વિશ્વાસ છે એ પૂર્વક એનું જાણપણું છે, બે જુદી જુદી વાત થઈ જાય છે. વિચાર દશામાં અને પ્રયોગ દશામાં જે મોટો તફાવત છે આ છે કે વિચારના વિકલ્પના સ્થાનમાં વસ્તુ પરોક્ષ રહે છે, એને અહીંયા એકદમ પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ કરવાનું બળ કામ કરી રહ્યું છે. પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષતામાં અનુભવ ગોચર કરવાનો એક જોર કામ કરી રહ્યું છે. એમાં વસ્તુ પરોક્ષ નથી રાખવાની રહેતી. વસ્તુ જે સહજ પ્રત્યક્ષ છે એમાં હું પણ લઈ લેવું છે, એટલે હું પ્રત્યક્ષ મારાથી છું, પછી મારે બીજું શું કરવાનું બાકી રહ્યું? મારું સ્વરૂપ સહજ પ્રત્યક્ષ છે, પછી મારે શું અપ્રત્યક્ષ રહ્યું? મારાથી પરોક્ષ પણ મારે શું રહ્યું? કે એ તો અસંભવિત ને અશક્ય છે, એ બનતું નથી. આ વિષયને દરેક જ્ઞાનીઓએ પોતપોતાની રીતે, પોતપોતાની મૌલિક પદ્ધતિથી, સ્વતંત્ર પદ્ધતિથી, આગવી પદ્ધતિથી એવી એવી રીતે વ્યક્ત કર્યો છે વિષયને, કે વિષય એ રીતે, એ જે રીતે કહેવામાં આવ્યો છે એ રીતે એને જો ફોલોઅપ કરવામાં આવે શું તો એમ લાગે કે ગજબ કરે છે. જ્ઞાનીઓ વિષયને વ્યક્ત કરવામાં પણ ગજબનું કામ કરે છે. એક જ્ઞાનીમાં એમ લાગે એવો વિષય છે, કેમ કે પોતાના અનુભવમાં આવ્યો પ્રત્યક્ષ વિષય, પ્રત્યક્ષ તોરથી જે આવ્યો એને કહેવાની પદ્ધતિ પણ દરેક ની પોતપોતાની છે અને બહુ સુંદર પદ્ધતિ છે. આજે જ શ્રીમદમાં વચન વાંચ્યું છે, પણ હવે યાદ નથી રખાતું કે આ ક્યાં પાના ઉપર ક્યાં બોલમાં છે. બહુ સારો વિષય યાદ આવા જ વિષયમાં છવ્વીસમાં વર્ષમાં છે. સ્પષ્ટ પ્રકાશમાન પણ પ્રકાશપણ અનંત અનંત કોટી તેજસ્વી દીપક, અનંત અનંત કરોડ કોટી એટલે અનંત અનંત કરોડ, એક કરોડ નહીં, બે કરોડ નહીં, અનંત કરોડ તેજસ્વી દીપક, મણિ, ચંદ્રો અને સૂર્ય, એની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. એમ કહો કે આ બધું જગતમાં છે પણ એ જ્ઞાન વગર કોણ પ્રકાશે? અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાષે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, એવો જે કોઈ પદાર્થ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાં અચળ એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય, આ એમની શૈલી છે. સ્વતંત્રતા કહીએ એ આ છે એમની કહેવાની. સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું, તે જીવ પ્રત્યે, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આમ કેવું છે? એવા જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાદપણે જાણ્યો જાય છે. જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે શ્રી તીર્થંકર આદિ એ કયા છે. પત્ર છે પેલો છે, સમતા રમતા ઉરકતા વાળો પત્ર છે, 438. ચૈતન્યતાનું આ સ્પષ્ટીકરણ બધા મનમાં ચૈતન્યતાનું સ્પષ્ટીકરણ. તમે એમાં લાવવા માંગો તો આવી શકે એવી કોઈ જગ્યા નથી. એમ છે શ્રી સત્પુરુષોને નમસ્કાર. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે એ વાત કેવળ સત્ય છે. જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે યોગની છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અંતર્ભેદ જાગૃતિ થાય, તેનો અંતર્ભેદાય, મિથ્યાત્વ તૂટે તો મોક્ષ એને વધારે દૂર નથી. અને અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણે અત્યંત નિશ્ચય કરી આ દેહ આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. આત્મયોગ એટલે આ અંતર્ભેદ કરવો. વિચારની નિર્મળતા એ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મયોગ પ્રગટે. અન્ય પરિચયથી પાછો વળે અને સ્વપરિચય કરે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આ જીવ તેથી અનાદિકુળ કાળનો હિંસત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું અને અસારપણું આ સંસારનો અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે એ પોતાની અંગત વાત લીધી છે. છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે અને એવું નિશ્ચય રહે છે. 28મા વર્ષમાં લખે છે. જનક આદિ ઉપાધિમાં રહ્યા હતા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા અવલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. જ્ઞાની નિદર્શનની વાત આવે છે, પણ એમાં અવલંબનનો પ્રકાર ન લેવો જોઈએ કે ચક્રવર્તીને આટલો વૈભવ હતો ને જનક રાજાને અવલંબનનો વિષય ન લેવાય. શ્રીજી જેવા જન્મત્યાગીને જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એ જ કરતા એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી તે રાગદ્વેષાદી પરિણામ છતાં જીવનમુક્ત પણ સર્વથા માનીને જીવનમુક્ત દશાની જીવ અસાધના કરે છે એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરીક્ષણ પણ જ કર્તવ્ય છે. આ તો સ્વચ્છંદી છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટાવીના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અભ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. આ ત્યાગ વ્યાખ્યા કરે છે. તે આ તદાત્મ અભ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે અને કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કયો નથી એમ છે, તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. આમથી લેવું, અંદરથી લેવું, બહારથી ન લેવું. ત્યાગનો વિષય નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે આ નિવૃત્તિ માટે કેવી ઝંખના છે એ બતાવે છે. જોકે એમ લાગે છે કે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે, માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે એમ વર્ત્યા કરે છે. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. જીવ, પ્રદેશ, પર્યાય, સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો પત્ર આવવાનો વિચાર છે સુભાગભાઈ ઉપરનો છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે. સુભાગભાઈ ઉપરનો પત્ર છે, ઘણી વાતો લખે છે એક પત્રની અંદર, તો કેટલી વાતો કરી છે. પોતાની સ્થિતિને અંદર દાખલ કરતા જાય છે. જ્ઞાન દશા છે, બીજા મુમુક્ષુ છે, તો પણ પોતાની નબળાઈને કેટલી સરળતાથી ખોલે છે. કેટલી સરળતા છે, અસાધારણ સરળતા છે.
સ્વરસ વધવા અને પોતાને બીજાને વાંચવા, બે વાક્ય પોતાનો સ્વરસ વધે એવી કિંમત દે પોતે પોતાના માટે.
એ તો સામાન્ય પણ એની યોગ્યતા જોઈને આવે છે ને વિચાર, તો સામાન્ય યોગ્યતા જોઈને વિચાર આવે છે કે આને આ સવળું પડશે, અવળું નહીં પડે એમ સમજીને લખે છે. પૂર્વ પર્યાય નું અવલંબન નથી, પરંતુ એથી વિશેષ કે ખરેખર તો વર્તમાન વર્તતા આવા આગળ વધતા પરિણામને પણ જોવા રોકા જોવા માટે જીવ રહેતો નથી એમ કે રોકાય. નિમિત્તનો અવલંબન તો લે નહીં, વિકલ્પનું તો લે નહીં, પૂર્વ પર્યાયનું તો લે નહીં, પણ વર્તમાન પર્યાયમાં વિકસતી પર્યાય છે એને જોવા રોકાતો નથી. એનું નામ નિરાલંબનપણે ધૂન ચાલે છે. નિરાલંબન નો અર્થ અહીં સુધી છે એમ લેવું. પરંતુ તેનું એક જ લક્ષ્ય ઉપર લક્ષ્ય હોવાને લીધે, લક્ષ્યનો વિષય જે લક્ષ્ય, લક્ષ્ય થવા યોગ્ય એને લક્ષ્ય કહે છે, ઉપર લક્ષ્ય હોવાને લીધે અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે તે ધૂન અધરથી ચાલે છે એમ કેવું છે. અધરથી ચાલે છે એમાં બહુ ગુઢ ભાષા, ગુઢ વાત લીધી છે. આટલી અધરથી ચાલે છે, એક દેખીએ એક જાણીએ, બીજી કોઈ વાત દેખવા જાણવા માં નથી. ખબર હોય છે કે આગળ વધાય છે પણ એ જોવા રોકાવાની વાતે માં નથી, એનું નામ અધરથી ચાલે છે. અને એવી ધૂન અધરથી ચાલુ છે, ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો રસ આવે છે અથવા જામે છે, રસ વૃદ્ધિગત થતો જાય છે. એ વાત કીધી છે કે અધરથી ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં, અહીંયા રસ વધે છે. આખો આધાર પરિણામનો દોર પરિણામમાં રહેલા રસ ઉપર જ છે. અથવા જ્યાં વજન છે ત્યાં રસ છે, રસ છે ત્યાં વજન છે, બીજે ક્યાંય પછી વજન રહેતું નથી. ચાલુ રહેતા તેમાં લક્ષિત વિષયનો રસ આવે છે અથવા આત્માનો આત્મરસ આવે છે, ચૈતન્ય રસ એમાં ઉપજે છે. માત્ર ઉપલક વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હોતા નથી. આ તફાવત છે વિચાર કોટીનો અને પ્રયોગ કોટીના પ્રકારમાં. આ ફરક છે કે આમાં ધૂન અને જે રસ ઉપજે છે પ્રયોગમાં એ વિચાર કોટીમાં આવતા નથી. વિચારમાં તો વિકલ્પ કરી કરીને થાકી જાય અને છોડી દે, વિષય મૂકી દે. આ પરિસ્થિતિ ઉભી થાય છે. ધૂન શબ્દ એ તો અનુભવનો જ વિષય પોતે પ્રસિદ્ધ કર્યો છે. જેને લક્ષ થાય છે, આત્માનો નિશ્ચય થાય છે, મોટું પ્રકરણ તો એ ચાલે છે. તો કે નિશ્ચય થાય છે એટલું નથી, એની ધૂન ઉપડે છે. અરે આવો હું મહાન પદાર્થ, એની એની ધૂન ઉપડી જાય છે. બરાબર. લૌકિકમાં પણ એમ કહેવાય છે કે જે માણસ જે ધૂનમાં હોય છે, ધૂની હોય છે, અને જે ધૂનમાં હોય છે એને બીજી કાંઈ ખબર પડતી નથી. એટલે બીજો વિષય બાદ કરવો પડતો નથી, ધૂનમાં ઓટોમેટિક બધું બાદ થઈ જાય છે. ત્યાં સુધીની પોતાની ચાલતી વર્તમાન પર્યાય સુધીનો વિષય એમાં ધૂનમાં આવતો નથી. આ ધૂનમાં એક સ્વભાવ માત્ર વિષય છે અને તે એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતો નથી. એવી ધૂન હોય છે. વિશેષ જે બીજા પડખા લીધા છે એ વિશે પર ચર્ચા છે.